તારીખ 14/10/1996 શ્રી સમયસર કળશ 181 ઉપર પ્રવચન રત્નાકર માંથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 266
પ્રથમ અપી એટલે કોઈ પણ રીતે અતિ પ્રમાદિત થઈને જે જીવો જે જ્ઞાનના સ્તર સુધી પહોંચે છે મુમુક્ષુ જીવની વાત છે. આત્માનુભવ કરવા માટે જે જ્ઞાનની વિધિ છે એ વિધિએ પહોંચનાર જીવ અતિ નિષ્પ્રમાદી થઈને અહીંયા થોડું ધ્યાન દેવા જોઈએ. એ વખતે એક લય કામ કરે છે. નિષ્પ્રમાદી થાય છે એટલે શું? એક લયથી કામ કરે છે. આમ તો મુમુક્ષુતાનો પ્રારંભ જ પ્રકારે છે. જે કોઈ જીવને પરિભ્રમણની વિઘ્ન આવે છે એ પણ એક લય એ વિષય ઉપર પરિણામ કોન્સન્ટ્રેટ થયા વગર આવતું નથી. પરિભ્રમણનો ચિંતના વેદના ધોરણા સુધી પહોંચે છે એ પણ ક્યારે? એક ભાવ એ વિષય ઉપર પરિણામ ચાલતો હોય ત્યારે. એમ ઉપર ઉપરના સ્ટેજમાં પણ એક લય પરિભ્રમણ ચાલતું હોય છે. જે જે ભૂમિકા આવે એ ભૂમિકા સૌથી સર્વોચ્ચ ઉત્કૃષ્ટ મોક્ષની ભૂમિકા ભેદ જ્ઞાનની છે, કે જે ભૂમિકાને સમ્યક માર્ગ સ્વાનુભવ રહેલો છે, સમ્યક દર્શન જોયેલું છે. એટલે નિષ્પ્રમાદી થઈને આચાર્ય મહારાજે ત્યાં શું શબ્દ વાંચ્યો? નિષ્પ્રમાદી થઈને પ્રજ્ઞાથી નિપટે છે. વેદ વિજ્ઞાનનો જે પરિણામ છે એ પણ નિરંતર લગાતાર સતત ચાલે છે. ક્યારે અનુભવ થાય? જો સતત ન ચાલે કોઈ પણ ભૂમિકામાં, હવે બીજા પક્ષે વિચાર કરીએ કે જે તે ભૂમિકામાં સતત તે પ્રકારની ભૂમિકાનું પરિણામ ન ચાલતું હોય તો શું થતું હોય? કેમ એમ થતું હોય કે વચ્ચે બીજો જે ઉદય છે એ ઉદયમાં જીવને રસ પડે છે? હવે એક લાઈન ઉપર એક દ્રષ્ટિકોણ ઉપર આપણે આ વિચારી આવીશું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે તે જીવના અનુદય પરિણામ છે. કેવા પરિણામ છે? અનુદય પરિણામ છે. ઉદયમાં નહીં જોડાતા એવા પરિણામ છે. નાસ્તિ છે, અસ્તિથી આત્મામાં જોડાય છે. આત્માનો અવલંબનનો હાથ લાગ્યો છે એટલે એ અનુદય પરિણામ થવા અર્થે ઉદયમાં ન જોડાવું તે જરૂરી છે. હવે નીચે તો આત્માનું મુમુક્ષુની ભૂમિકામાં આત્માનું અવલંબન નથી, અને આત્માનું અવલંબન ન હોય અને ઉદયમાં ન જોડાય એવી કોઈ યોજના હોય તો જ બને, નહીં તો જોડાઈ જાય. જીવ કાંઈ પણ સાવધાન થાય એ પહેલાં તો ઉદયમાં જોડાઈ જાય છે આખે આખો. એ યોજના કઈ છે? કે જે મનુષ્યની યથાર્થ ભૂમિકા છે એ ભૂમિકામાં એક લઈએ જો પરિણામ કામ કરતું હોય, કેમ કે આ ભેદ વિજ્ઞાનનો વિષય ચાલ્યો અહીંયા આપણે ચાલતા અધિકારમાં, તો ત્યાં આચાર્ય મહારાજે એમ કહ્યું કે નિષ્પ્રમાદી થઈને પ્રજ્ઞાથી પ્રત્યે છે. એટલે એક લઈએ ત્યાં નિરંતર ભેદ જ્ઞાન ચાલતું હોય તો અનુભવ આવે. વચ્ચે જો ઉદયમાં રસ લઈએ અને ભેદ વિજ્ઞાનનો પ્રયત્ન તૂટક થઈ જાય, તૂટક તૂટકપણે થાય તો અનુભવ ન આવે. એટલે એક શબ્દ લીધો છે કે પ્રથમ અપી એટલે અતિ કોઈ પણ રીતે. પ્રથમ અપીનો અર્થ મહાપ્રયત્ન લેવો છે, મહાયત્ન લેવો છે. નીચે કર્યો છે કે પ્રથમ અપી એટલે કોઈ પણ રીતે, એટલે શું? ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે અહીંયા પ્રવચનમાં કે કોઈ પણ રીતે એટલે શું, કે કોઈ પણ રીતે એટલે કે મહાયત્ન વડે, મહાન પ્રયત્ન વડે એટલે ઘણા પ્રયત્નો વડે, નિષ્ક્રમાગી થઈને એટલે એક ધારો, પ્રજ્ઞા છીનીને અંતર એકાગ્રતાનો અતિ ઉગ્ર પુરુષાર્થ કરીને અંદરમાં એકાગ્રતાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. અતિ ઉગ્રતા એટલે પ્રચંડ પુરુષાર્થ ત્યાં ઉત્પન્ન થાય છે, કરીને એટલે સહેજે થાય છે. પછી કરીને એમ ઉદ્દેશમાં કહેવાય, પણ સહેજે સહેજે થાય છે. જેમ વીજળીના ઝબકારામાં સ્વય પ્રોગી હોય તો કેટલી એકાગ્રતા જોઈએ, કે ઝબકારો થાય, સ્વય પકડી રાખ્યું હોય, દોરો પકડી રાખ્યો હોય, બરાબર ચકચકી લગાવી હોય, કે જેવો ઝબકારો થાય પછી સ્વય પ્રોગી જોઈએ, એવી તત્પરતા હોય, એમ સ્વરૂપાનુભવની પણ ઘણી તત્પરતા આવી હોય. અંતર કેમ કે લક્ષમાં આવી ગયું, સ્વરૂપની ઓળખાણ થઈ, નિશ્ચય છે એટલે સ્વરૂપ લક્ષમાં આવી ગયું. હવે એમાં એના અવલંબનમાં તન્મય થવું, અવલંબન લઈને તન્મય થવું, એ પ્રકારની તત્પરતા આવી છે, સાવધાની આવી છે, પુરુષાર્થમાં એકદમ ઉગ્રતા આવે છે, અને એમાં જરા પણ પ્રમાદ એટલે ઉદયમાં જોડાવાનું બનતું નથી. એટલે વીજળી થાય તો તરત જ સોય પ્રોવી લે, જરાય પ્રમાદ ન કરે, તેમ ચૈતન્યમાં સમ્યજ્ઞાન રૂપી દોરો પ્રવવા, ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે. એને વિવેકી પુરુષો કહ્યા, કે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સમ્યજ્ઞાન રૂપી દોરો પ્રવવે એટલે જ્ઞાનને એનો આધાર આવે, જ્ઞાન એનું અવલંબન લે, જ્ઞાન એના આનો આશ્રય લે, અને એકાગ્રતાપૂર્વક ચારિત્રનો પર્યાય છે એકાગ્રતા તરીકે, અને પુરુષાર્થ આ બધા ગુણો એક સાથે કામ કરવા લાગ્યા. પુરુષાર્થ એકાગ્રતા કરે છે, પુરુષાર્થ છે એ પુરુષનો જોર કરે છે, ચારિત્ર છે તે એકાગ્રતા કરે છે, અને જ્ઞાન છે તે આશ્રય કરીને અવલંબન લે છે. જ્યાં એટલું કાર્ય છે ત્યાં જે મિથ્યા શ્રદ્ધા હતી એ પલટીને સવળી થઈ જાય છે. કેમ કે એનું આખું પરિણમન એક સાથે બદલાય છે, એમાં કટકે કટકે કામ થતું નથી. એ રીતે ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે. હવે બે વચ્ચે પ્રજ્ઞાશ્રેણી કેવી રીતે પડે છે, તો કહે છે કે આત્માનમ અંતઃસ્થિર વિશદ લસદ ધામની ચૈતન્ય સૂર્ય મગ્નમ. આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપુરમાં મગ્ન કરતી, પણ આ પ્રજ્ઞાની પ્રજ્ઞાશ્રેણી છે એ આત્માને આત્મામાં મગ્ન કરે છે. તમે દ્રષ્ટિનો વિષય નહીં દીધો, આત્માને આત્મામાં મગ્ન કરે છે. મગ્ન થાય છે પર્યાય, પણ એને આત્મા કહી શકે, અને આત્મા મૂળ સ્વરૂપે છે, એ તો અંતરંગમાં સ્થિર છે, ધ્રુવ છે, નિર્મળપણે દેદીપ્યમાન છે, ચૈતન્ય સ્થિત છે, અને એનું જે ચૈતન્યનું તેજ છે એનાથી શોભાયમાન છે. દેદીપ્યમાન છે એટલે સ્વાભાવિમાન છે. જેને અંદરમાં આત્મા દેખાય છે એને કેવો દેખાય છે એમ જે છે, એમ કે આચાર્ય મહારાજને શું કહેવું છે કે જેને આત્માના દર્શન થાય છે, પોતાના નિજ પરમાત્માના દર્શન થાય છે, એને નિર્મળ દેદીપ્યમાન સ્વાભાવિમાન સ્થિર ચૈતન્યનું પૂર જોવામાં આવે છે. ચૈતન્યનું પૂર કે ત્યાં અનંત સામર્થ્ય છે, ચૈતન્યનું અનંત સામર્થ્ય છે, એવું પરિણામ એવું આત્માનું એવો આત્મા, અને બંધમ અજ્ઞાન ભાવે નિયતમ, બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ એટલે નિયત કરતી. જે રાગ છે એને અજ્ઞાનમાં અનાત્મામાં જવા દીધો, અજ્ઞાન એટલે અનાત્મામાં લઈ ગયા, એ આત્મા નથી. હવે જે કઈ બંધભાવ છે, રાગાંશ છે, એ અનાત્મા થઈ ગયા. આટલો આત્મા, બાકીનો અનાત્મા. ચૈતન્ય નૂર નું પૂર, બહુ રસથી કહેતા ગુરુદેવ. આત્મા તો ચૈતન્યના નૂર નું પૂર છે. પૂર એટલે તેજ, તેજસ્વી. ચૈતન્ય નું તેજ, પૂજળ નું તેજ નહીં, ચૈતન્ય. અભી તો ભિન્ન ભિન્ન કુર્વતી, જે રીતે આત્મા ને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. આત્માને, આત્માને અને બંધને સર્વ તરફથી, એટલે પૂરેપૂરું, જરા પણ હવે એની સાથે સંબંધ રાખતી નથી. એવી રીતે પ્રજ્ઞા છીની પડે છે, જ્ઞાનની પર્યાય એવી રીતે પડે છે. એમ કહ્યું, એમ કહ્યું કે જ્ઞાન સાધન છે. શું સાધન છે? જ્ઞાન સાધન છે. પુરુષાર્થને, રૂચિને જગાડનાર પણ જ્ઞાન છે. પુરુષાર્થને ઉત્પન્ન કરનાર પણ જ્ઞાન છે. વિવેક કરનાર પણ જ્ઞાન છે. અને એકાગ્રતાને ઉત્પન્ન કરનાર પણ જ્ઞાન છે. એ બધા જ્યાં પરિણામ ભેગા થયા ત્યાં સમ્યક દર્શનને ઉત્પન્ન કરનાર પણ જ્ઞાન છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થયું, 17મા દીધું ને, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થયું. ત્યાં પણ દીધું કે ભેદ જ્ઞાનમાં પ્રવીણ પુરુષો છે, એ પ્રવીણ પુરુષો જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંતને ઉત્પન્ન કરે છે. એ રીતે પ્રજ્ઞાછીની ભિન્ન ભિન્ન કરતી પડે છે. આ આત્મા છે કે અનાદિ અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વતઃસિદ્ધ વસ્તુ છે. આ આત્મા છે કે અનાદિ અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વતઃસિદ્ધ વસ્તુ છે. પહેલાં એ છાપે છે ગુરુદેવ, જે આત્મા છે એ તો સ્વતઃસિદ્ધ વસ્તુ છે. એ લાવવો છે કે ઉત્પન્ન કરવો છે કે મેળવવો છે કે પ્રાપ્ત કરવો છે, એવું કાંઈ છે. એ બધાને પ્રાપ્ત જ છે, સિદ્ધ છે એટલે પ્રાપ્ત જ છે. અને અનાદિ અનંત સદાય પરિપૂર્ણ છે. એવું એનું ચૈતન્ય રૂપી તેજ અંતરમાં નિત્ય ધ્રુવ અને સ્થિર છે. એનું જે ચૈતન્ય તેજ છે એ નિત્ય છે, સ્થિર છે અને ધ્રુવ છે. એમ કહીને એમ કહ્યું કે આવું જે તારું ચૈતન્યનું સામર્થ્ય છે, તેજસ્વીપણું છે, એ સદાય એમને રહેવાનું છે. એમાં જરા પણ ક્યારે પણ ઘટવાનું કાંઈ નથી. આધાર લેવા માટે એ વાત કરે છે. શા માટે એવી વાત કરે છે? આધાર લેવા માટે એ વાત કરે છે. જે રાગનો આધાર છે, શરીરનો આધાર છે, બીજા સંયોગોથી સુખી દુઃખી થવાનો આધાર છે, એ આધાર બુદ્ધિ મિથ્યા છે. અહીંયા સ્થિર ચૈતન્યનું અવલંબન લેવા માટે, એનો આધાર લેવા માટે વાત કરે છે. એ સારી વસ્તુ છે, એ પરિપૂર્ણ છે, શાશ્વત છે, ધ્રુવ છે. તારે જરા પણ શંકા કે ભય રાખવાની જરૂર નથી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં થાપ. શંકા નહીં, શંકાનો અવકાશ નથી. નિશંક તારી વસ્તુ છે, સદા એમને રહેવાની છે. અને વાંધો શું છે? એમ કહે છે, સુખ જોઈએ છે ને, મતલબ તો પ્રયોજન તો સુખનું છે ને. અનંત સુખનું ધામ તું પોતે છો, અનંત અનંત સુખનું ધામ તું પોતે છો. શાંતિ જોતી હોય તો પરમ શાંતિનું નિધાન પણ છું પોતે છો. તારા પ્રદેશે પ્રદેશે અનંત સુખ શાંતિ ભરેલા છે. તને ચિંતા શેની છે? તને શંકા શેની છે? તને તકલીફ શું છે? ઉદયમાં જોડાય તો બધી ગડબડ થવાની છે, પછી ઉદયમાં નહીં જોડાય ને અનુદય પરિણામે જેવું આત્માનું અવલંબન લીધું કે બધું ગયું, ઉપાધિ માત્ર. તથા નિર્મળપણે દેદીપીમાન છે એનું ચૈતન્ય રૂપી તેજ અંતરમાં નિત્ય ધ્રુવ અને સ્થિર છે.
તથા નિર્મળપણે દીદીપ્યમાન છે, આવું આકર્ષણ થાય એવું આત્મા છે. શું કહે છે? શા માટે વખાણ કરે છે, પ્રશંસા કરે છે? તે અંતમાં આકર્ષણ થાય એવી ચીજ છે, અને એ એવી ચીજ છે કે તારા બધા આકર્ષણ છૂટી જાય એવી વસ્તુ છે. આહા, પ્રજ્ઞા છીણી આત્માને આવા ચૈતન્યપુરમાં, ચૈતન્યપુરમાં એટલે ચૈતન 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 ચૈતન્ય એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય પ્રવાહમાં મગ્ન કરતી પડે છે. પ્રવાહ એટલા માટે તો દરેક સમયે ધારાવાહી છે, એ ધ્રુવ છે, સ્થિર છે, એ દરેક સમયે અનાદિ અનંત ધારાવાહી અસ્તિત્વ ધરાવે છે. ચૈતન 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 પણ ધારાવાહી છે. એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન નો પ્રવાહ છે. ધ્રુવ કે છે ને ચૈતન્ય પ્રવાહ કે છે, જુઓ. ધ્રુવ કે છે ને ચૈતન્ય નો પ્રવાહ કે છે. પાછો એમાં મગ્ન કરતી પડે છે, એમાં લીન થઈને પડે છે. જયારે પડે છે ત્યારે એમાં લીન થતી પડે છે, અને તે બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ સ્થિત કરે છે, અને બંધ છે એને અનાત્મામાં નાખી દે છે. બંધ સામું જૂતે નથી. બંધ ભાવથી એટલે રાગાદીથી ઉપેક્ષિત થઈને અને સ્વરૂપની અપેક્ષા કરીને જ્ઞાનનું પરિણામ આ રીતે ચાલે છે. રાગ વિદ્યમાન હતો એની ઉપેક્ષા કરી નાખે, અને જે આ ચૈતન્યના પ્રવાહમાં મગ્ન થયું ત્યારે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો બંધ થાય છે. અબુદ્ધિપૂર્વકનો રહે છે એ કેવળી ગમે છે, એ વખતે સાધકને એ જ્ઞાતિ રાગનો કોઈ પણ અસ્તિત્વ જ્ઞાનગોચર થતો નથી. જ્ઞાનમાં આત્મા રહી જાય છે, સ્વરૂપ સ્વસંવેદન અને આનંદનો ઉભરો એ વખતે બસ એમાં લીન રહે છે, અને એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી નાખ્યા. એક વખત શૃંખલા તોડી નાખે, રાગ સાથેનો એકત્વ પરિણામની સાંકળ હતી એ શૃંખલાને તોડી નાખે. સાતત્યપણાને લઈને પ્રવાહ કહે છે. ધ્રુવ છે ને દરેક સમયે એવું ને એવું, દરેક સમયે એવું ને એવું, એવું ને એવું, એવું એવું, એને ઉર્ધ્વ પ્રચય કીધો છે પ્રવચન સારમાં. એને ઉર્ધ્વ પ્રચય કીધો છે. પ્રચય એટલે ફેલાવો, અને પ્રદેશોને તિર્યક પ્રચય કીધો છે. આ કાળ અપેક્ષાએ એને અનાદિ અનંત ઉર્ધ્વ પ્રચય કીધો છે. જે સ્વરૂપ લીધો આત્મા એ પ્રતિ સમય વિદ્યમાન છે. પર્યાયનો ઉત્પાદ વ્યય થાય છે તો પણ એમાં ટુકડો પડતો નથી. એક પર્યાયનો વ્યય થયો એ જ સમયે નવી પર્યાયનો ઉત્પાદ છે. વચ્ચે ક્યાંય આતરો પડતો નથી, કેમ કે વસ્તુ ધ્રુવ છે. કેવી રીતે લઈએ કે એક છરી છે, કાટવાળી, કાટવાળી છરી હોય, તેનો કાટ કાઢવા માટે એને સરાણ ઉપર ઘસે ત્યારે એની કાટવાળી અવસ્થાનો નાશ થાય અને ચળકાટવાળી અવસ્થાનો ઉત્પાદ થાય. અવસ્થાની ફેરબદલી થઈ ગઈ, પણ છરી ધ્રુવ હતી એટલે અવસ્થાની ફેરબદલી થઈ તો પણ છરી એમને એમ રહેવાથી વચ્ચે કાંઈ ટુકડો પડતો નથી, ભંગ પડતો નથી. નહીતર તો પર્યાયને ભંગ અંગ કહ્યું છે અને ધ્રુવને અભંગ અંગ કહ્યું છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એક શબ્દ લીધા છે. આત્મા અભંગ અંગ છે. કેવું અંગ છે? અભંગ અંગ છે. કઈ નર પંચમ કાળમાં દેખી વસ્તુ અભંગ, શ્રીમદજી લીધું. કઈ નર પંચમ કાળમાં દેખી વસ્તુ અંદરમાં અભંગ વસ્તુ છે. આ કાળમાં પણ ઘણાએ અનેક મનુષ્યોએ એ અભંગ વસ્તુને દેખી છે. પર્યાય છે તે ભંગ અંગ છે. ભંગ અંગ એટલે ઉત્પાદ ભય, ઉત્પાદ ભય, ઉત્પાદ ભય થાય છે એવું અંગ છે. શું એ રીતે આત્માને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. આહા, આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ બહારના સંયોગો નાશવાન છે. બધા સંયોગો, જેટલા સંયોગો છે, પોતાના ધ્રુવ સ્વરૂપ સિવાય પર્યાય નાશવાન છે, એની નેની પર્યાય નાશવાન છે. તો પછી શરીરને એ તો બધા અન્ય દ્રવ્યો છે, એ બધા સંયોગો નાશવાન છે. એ બધી ચીજો પોતપોતાના કારણે આવીને રહી છે, સંયોગમાં આવી છે પણ એના કારણે આવી છે. કહેવાય એમ કે તારા પ્રારબ્ધ વસાત બધા સંયોગો છે પણ એના કારણે છે, એનું પરિણમન છે એના કારણે છે, સંયોગમાં છે એના કારણે છે, આત્માના કારણે. અને સંયોગમાં છે એટલે તારી થઈ ગઈ એમ બિલકુલ નથી. એમ કહીને આધાર છોડાવે છે. છોડ એ બધાનો આધાર, એના આધારે આકુળતા છે, દુઃખ છે, ઉપાધિ છે. જેટલો સંયોગનો આધાર લીધો એના આધારે દુઃખ અને ઉપાધિ છે. વસ્તુ જે નિરુપાધિક ચૈતન્ય છે એ સ્થિર છે, શાશ્વત છે અને તારું સ્વરૂપ છે. એ બધી ચીજો પોતપોતાના કારણે આવીને રહી છે અને તેઓ પોતપોતાના કારણે પલટી જશે, પલટો મારી જશે. કોઈ રહેવાની નથી, એક ચીજ રહેવાની નથી. બધી એના કારણે આવી છે, એના કારણે પલટો મારીને ચાલી જશે. રોજ શરીર કપડા બદલે છે કે નહીં? આપણે રોજ સવારે નાહી ધોઈને આપણે સ્વચ્છ કપડા પહેરી લઈએ છીએ, બરાબર? કાંઈ આપણને લાગે છે, દુઃખ થાય છે એનું? જે કપડા બદલ્યા છોડ્યા એનું કઈ દુઃખ થાય છે? કેમ? એક નિશ્ચય છે કે આ કપડા 24 કલાક પહેરેલા હોવાથી મેલા થાય છે, પસીના દેથી મેલા થાય છે અને એ બદલી નાખવા જોઈએ. બદલી નાખવા જરૂરી પણ છે, માટે બદલી નાખીએ છીએ. આવો એક નિશ્ચય છે, કોન્સેપ્ટ છે આપણો. શરીર બદલવાનો વારો આવે છે ત્યારે દુઃખ કરવા થાય છે. શરીર એકલું નથી બદલાતું, બીજા સંયોગો પણ બદલાઈ જાય છે હારે હારે. શરીરના સગાઓ બદલાય છે, ક્ષેત્ર પણ બદલાય છે અને બધા સંયોગો બદલાઈ જાય છે, શરીર બદલાઈ જાય. પણ જીવને એમ થાય છે કે હાય હાય, બધું મારું ઉગ્યું ગયું, જાણે મારું બધું છૂટી ગયો. આ ઊંધો નિશ્ચય છે. એટલે આ મારું છે, આ મારું છે, આ બધું મારું છે, એવો ઊંધો નિશ્ચય છે. પહેલેથી એ વિચારી રાખ્યું હોય અથવા નિશ્ચય કરી રાખ્યો હોય વિચારીને કે આ અમુક આ પૂરતો મર્યાદિત સંયોગ છે, ધર્મશાળામાં આવ્યા છીએ, આ ધર્મશાળા ખાલી કરવાની છે. ગમે એવી હારી હોય તો આપણે શું કામને, 5 સ્ટારમાં તમે ઉતરો પણ આપણું કઈ ખરું એમાં? હે, એક ચીજ આપણે ખરી, આપણે જેટલું બિલ ભરી શકીએ અને જેટલું રહી શકીએ એટલો ત્યાં અહીંયા નિવાસ કરવાનો છે. બાકી એક ચીજમાં આપણું આપણા પણ કરીએ એવું ખરું કે ત્યાં કઈ રિપેરિંગ કરવા માંડીએ ખરું? ભાઈ ચાલો આ ટીપાઈ બરાબર નથી, રિપેર કરી નાખીએ. આપણે આપણું નથી કરવા વાળા કરશે, આપણું નથી કરવા વાળા. આખો આધાર તમે નિશ્ચય સેના ઉપર કર્યો છે, કેવો નિશ્ચય કર્યો છે એના ઉપર આખો આધાર છે. પહેલેથી જ નક્કી છે કે આ બધા સંયોગો પારકા છે અને ફેરફાર થવા યોગ્ય છે, પલટવા યોગ્ય છે અને એનો વિયોગ નિશ્ચિત છે. એ સંયોગ છૂટવામાં એક સામાન્ય નોર્મલપણે છૂટવા જોઈએ, બીજા સંયોગો આવશે. બીજા આવશે તો એથી મારે કંઈ લાભ નથી, આ જાળીથી નુકસાન નથી અને બીજા આવે એનાથી કાંઈ મને લાભ નથી. હું મારા સ્વરૂપથી શાશ્વત ધ્રુવ છું અને મારી જે ગુણ સંપત્તિ છે એ ગુણની સંપત્તિ એમને એમ કાયમ અકબંધ રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. અને સુખ શાંતિ ભરપૂર હોવાથી મારે સુખ શાંતિ માટે ક્યાંય બીજે નજર દોડાવવાની જરૂર નથી. બસ ત્યાં અંદરમાં સંતુષ્ટ થયો ત્યારે બધી ઉપાધિથી મુક્ત થઈ જાય છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયો, સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે બહારના બધા સંયોગો નાશવાન છે. એ બધી ચીજો પોતપોતાના કારણે આવીને રહી છે. સંયોગ થયો છે તો એના કારણે, તારા કારણે નહીતર તો શું છે? જીવને અહંભાવ, મારા પ્રયત્નથી, મારા પુરુષાર્થથી અને મારી બુદ્ધિથી આ બધું મેં મેળવ્યું, એ ગડબડ છે મોટી. અસરણ ભાવના છે, અનિત્ય ભાવના છે અને અન્યત્વ ભાવના છે. ત્રણેય ભાવના ભેગી છે અને તેઓ પોતપોતાના કારણે પલટી જશે. ગુરુદેવનો પ્રવચન વ્યવહાર નિશ્ચયથી મેળવાળું હતું. એટલે ભાવનાનો વિષય, વૈરાગ્યનો વિષય પણ લેતા જાય અને નિશ્ચયનો વિષય પણ લેતા જાય, બેનું કોર્ડિનેશન કરતા જાય છે. હા, આને નિત્ય ધ્રુવધામ, ચૈતન્યધામ, પ્રભુ આત્માને નજરું નથી. આને એટલે જીવને, ઓ જીવને નિત્ય ધ્રુવધામ, ચૈતન્યધામ, પ્રભુ આત્માની નજરું નથી. તેથી અનિત્ય અને અસ્થિર પદાર્થોને નિત્ય અને સ્થિર કરવા મથે છે. નજર નથી એટલે શું? કે હું આવો નિત્ય પદાર્થ છું, ધ્રુવ ચૈતન્ય છું, એની દ્રષ્ટિ થઈ નથી એટલે અનિત્ય પદાર્થોને નિત્ય કરવાનો પ્રયત્ન કરે છે. નિત્ય રહે એની ભાવના હોય તો પણ કામ આવે એવું તો નથી. પ્રયત્ન પણ કામ આવશે નહીં, ભાવના પણ કામ આવશે નહીં. અસ્તિનો ભ્રમ છે, નાસ્તિમાં અસ્તિનો ભ્રમ છે. ત્યાં પોતાનું અસ્તિત્વ જ નથી. જે સંયોગો છે એમાં અસ્તિત્વ જ નથી. અને એકદમ અધ્યાત્મમાં તો એમ કહે છે કે તારું પર્યાયમાં અસ્તિત્વ નથી. કેમ? કે પર્યાય ચાલી જાય છે, તારું અસ્તિત્વ ચાલ્યું જાય છે? જે પર્યાયમાં તને પર્યાય બુદ્ધિએ અહંભાવ થયો એ પર્યાય તો વ્યય થાય છે સમયે સમયે, અને તારું અસ્તિત્વ એમને અખંડ ઉભું રહે છે. તારા અસ્તિત્વને ગ્રહણ કર, નહીંતર એક એક પર્યાય અસ્તિત્વને ગ્રહણ કરતા તારા ટુકડા 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 ભાવ મરણ થઈ જશે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ના અહોરાચી રહો, એ દશા થશે. આ બધી ક્ષણિક ચીજો પોતાની સાથે સદા રહે એમ જીવ ઈચ્છે છે. સંસારમાં તો જીવ ઈચ્છે છે કે આ બધા સંયોગો મારા એમ ને એમ સદાય મારી સાથે રહે, પણ એનો મોહજનિત અજ્ઞાન ભાવ છે અને ભ્રાંતિ છે. એ તો મોહ છે અને એમ રહે તો સારું એમ લાગે છે. મોહ છે એટલે, મોહ છે એટલે મારાપણું થયું છે, મારાપણું થયું છે એટલે રાખવા ઈચ્છે છે, પણ એ બધી ભ્રાંતિ છે. એમ કાંઈ રહેવાનું નથી. અને અને છૂટા પડતી વખતે દુઃખ થશે જી, ફરીથી ફરીથી શું? પછી એમને જરૂર પડે ત્યારે પછી એને તિજોરીમાં તિજોરીમાં રાખે તો નહીં, મજબૂત તિજોરીમાં ન્યાન ન્યા રાખે. વાંધો હાજર થાય ને, જરૂર પડે ઓપરેશન કરાવવા માટે ભાઈ 5 લાખની જરૂર પડશે, તિજોરી મજબૂત તિજોરીમાં ન્યાન ન્યા રાખો એને, હા દઈ દેવા નકામા કોકને. હા, જીવને મમત્વ છે એટલે ચોકીદારી કરે, પણ ચોકીદારની કઈ સંપત્તિ થાય નહીં. સ્ટેટ બેંક છે, રિઝર્વ બેંક છે, એનો ચોકીદાર પિસ્તોલ લઈને કાંઈ ઊભો રહે, સેફ કસ્ટડી હોય ને, એમાં નોટોના બંડલોના બંડલો હોય, કેટલા કરોડો અબજો રૂપિયા હોય અને બાર બરોબર ભરી પિસ્તોલે ઉભો રહીએ, એને એમ ભ્રમ થાય જુઓ નોટોના ઢગલા ઉપર હું કેવો બેઠો છું, છે ને મારા કબજામાં બધું, કાંઈ એને કામમાં આવે એવું નથી. એવું છે જીવ, એને સુખ શાંતિ માટે કાંઈ કામમાં આવે એવું નથી. શું કેમ કે સુખ ત્યાંથી આવે એવું છે ને. પણ એને એ બધો ભ્રમ એને છે જીવને કે આ મને કામમાં આવ્યું, બાકી એના આત્મામાં આવ્યું હું ને ગયું હું. જીવને પોતાના સ્વરૂપમાં આ માનો ને અત્યાર સુધીમાં અનંતા સંયોગો આવ્યા ને, કેટલા સંયોગો આવ્યા પંચ પરાવર્તનમાં, કઈ ચીજ બાકી રહી છે એ મને કહો. દેવલોકના દેવથી માંડીને નરકનો નારકીથી માંડીને એકેન્દ્રીથી માંડીને બધી પર્યાયો થઈ ગઈ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ પાંચ પરાવર્તનમાં શું બાકી રહ્યું છે, સ્વરૂપમાં વૃદ્ધિગત શું થયું અને સ્વરૂપમાંથી ઘટ્યું શું એ કહો. કાંઈ આત્મામાં આવ્યું નથી ને કાંઈ આત્મામાં ગયું નથી. દુઃખી થયો ત્યારે કઈ ગયું નતું અને સુખી થયો એવું માન્યું ત્યારે કઈ આવ્યું નતું. બે વખતે પરલક્ષે જેટલી કોઈ શુભાશુભ વૃત્તિઓ ઉઠે છે એ જીવને બંધન કરે છે. જીવ ત્યાં બંધાઈ જાય છે, ભાવે પણ બંધાઈ જાય છે અને તે જીવનો અજ્ઞાન ભાવ છે. ત્યાં પોતાપણું એવું પોતાનું સ્વરૂપ છે એવું કલ્પે છે એ અજ્ઞાન ભાવ છે. બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ કરતી એમ કહ્યું ને કે રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે. રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે એ કિરણ નથી એમ કે છે. રાગમાં ચૈતન્યનું એક પણ કિરણ નથી, તેથી તે અજ્ઞાનમય ભાવ છે, અંધકાર છે. જેમ જળમાં અંધકાર છે, જ્ઞાન નથી, જ્ઞાનનો પ્રકાશ નથી, એમ રાગમાં પણ જ્ઞાનનો પ્રકાશ નથી. ભલે રાગ ચૈતન્ય વિકાર કહેવાય છે પણ એ ઉદગળને અવલંબીને થયો છે. કોને અવલંબીને થયો છે? ઉદગળને અવલંબીને થયો છે. એટલે પૂદગળમય એનું સ્વરૂપ થઈ જાય છે, પૂદગળાકારે એનું સ્વરૂપ થઈ જાય છે. પૂદગળ આંધળું છે તો કે રાગ પણ આંધળો છે. અંદરમાં સાવધાન થઈને અર્થાત ઉપયોગની જાગૃતિ રાખીને પ્રજ્ઞાછીણી પટકવામાં આવતા તે સૂક્ષ્મ સંધિને ભેદીને એક કોર જ્ઞાન સ્વરૂપ આત્મા અને બીજી કોર અંધકાર સ્વરૂપ રાગ બંનેને ભિન્ન ભિન્ન પાડી દે છે. શું કરે છે? સાવધાન થાય છે કે અંદરમાં કાળજી ઘણી હોય છે. જે ભેદજ્ઞાન કરે છે જીવ, એ જીવ સ્વરૂપને અવલંબવા માટે જોડે ને જોડે જ્ઞાન અને રાગને પર્યાય હોવા છતાં પણ સાવધાની એની એવી છે કે રાગને અવલંબતો નથી, રાગ સાથે જોડાતો નથી. સાવધાન થઈને સ્વરૂપમાં જોડાય છે એવી જે અંતર સાવધાની છે, કાળજી છે, દરકાર છે અંદરની, એવી ઉપયોગની જે જાગૃતિ છે એ જાગૃતિપૂર્વક જ્ઞાનને રાગના જોડાણને છોડીને જ્ઞાન સ્વરૂપ આત્મા અને અંધકાર સ્વરૂપ રાગ બંનેને ભિન્ન ભિન્ન પાડી દે છે. એટલે ભિન્ન ભિન્ન અનુભવ કરે છે. રાગમાં સ્વપ્નાનો અનુભવ કરે છે અને રાગને પરપણે નાખે છે અને જ્ઞાનમાં સ્વપ્નાનો અનુભવ કરે છે. ભિન્ન પાડે છે એનો અર્થ ભિન્ન ભિન્ન અનુભવ કરે છે એમ લેવું. આહા, ભગવતી પ્રજ્ઞા જ્ઞાનમય ચેતના આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન પાડે છે. ભગવતી પ્રજ્ઞા જ્ઞાનમય ચેતના આત્મા, જ્ઞાનમય ચેતના આત્મા અને બંધને સર્વ તરફથી, સર્વ તરફથી એટલે શું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચારે તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે, તો ક્ષેત્ર લઈ લેવામાં. હા, ભગવતી પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલે જ્ઞાનમય ચેતના આત્મા, આત્મા જ લઈ લીધો એને. ચેતના છે આત્મા અને બંધને સર્વ તરફથી, સર્વ તરફથીનો અર્થ કર્યો. સર્વ તરફથી એટલે શું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ સો તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. એ દ્રવ્ય જુદું, રાગનું દ્રવ્ય જુદું, રાગનું ક્ષેત્ર જુદું. એ રાગની પર્યાય તો જુદી છે, એનો સ્વભાવ એટલે ભાવ તો જુદો છે, પણ દ્રવ્ય અને ક્ષેત્ર પણ જુદું એમ સર્વથા ભિન્ન કરે છે. એટલે થોડું પણ એની સાથેનો સંબંધ, એટેચમેન્ટ, લગાવ કાંઈ રાખતા દરવે ક્ષેત્ર કાળ ભાવ છે જુદા કરી નાખે, ક્ષેત્ર થી પણ જુદું. તો 181-182 ના ભાવાર્થમાં આગળ કહી ગયા છે જયચંદજી પંડિત, આધાર આદેશ સંબંધ નથી એવું આચાર્ય મહારાજે શું કરવા કીધું. રાગને ક્રોધાદિને અને જ્ઞાનને આધાર આદેશ સંબંધ નથી એટલે શું કે એનું ક્ષેત્ર જ ભિન્ન છે, એના આધારે નથી. આત્માના આધારે રાગ છે જ નહીં, રાગ પુદ્ગલના આધારે જ છે, પ્રકૃતિના આધારે છે, આત્માના આધારે છે જ. અને સ્વરૂપનું અવલંબન તો એ સિવાય બીજી રીતે આવે નહીં, સ્વરૂપનું અવલંબન તો એ સિવાય બીજી રીતે આવી શકે જ નહીં. કેમ કે અનાદિની જીવની એકત્વ બુદ્ધિ જે રાગની છે એ નાગચૂર છે. નાગચૂર કોને કહેવાય કે નાગ હોય એને ગળે ભરડો, ગળે ભરડો કર્યો હોય, માણસ મરી જાય, ગળું દબાઈ જાય અને માણસ મરી જાય. પગે ભરડો કરે ને તો પગનું હાડકું તોડી નાખે, જો પગે નીકળાઈ ગયો હોય નાગ અને ખેંચે એટલે પગનું હાડકું અંદર તોડી નાખે, એટલી બધી શક્તિ એનામાં હોય છે. ગળે શું થાય, થોડું દમાય માણસ મરી જાય, એવી નાગચૂર છે દર્શનભૂની, મિથ્યાતની, અજ્ઞાનની. હવે એને તોડવી હોય ત્યારે કેટલી તાકાતથી તોડવી જોઈએ, કેટલી તાકાત કે એ રાગની સાથે ક્યાંય હરાન હું તો કોઈ જાતનો સંબંધ રાખવો જોઈએ નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું છોડવું જોઈએ. ક્ષેત્રથી તો આત્મામાં છે, દ્રવ્યાનું યોગ એમ કે છે કે ક્ષેત્રથી આત્મામાં. ભાઈ દ્રવ્યાનું યોગનું અહીંયા તારે કામ નથી, અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે. ગુણ નિયમસારમાં સ્વરૂપની ભાવના ભાવી છે કુંકુંડ આચાર્ય. નિયમસાર શેના માટે લીધો, નિજ સ્વરૂપની ભાવના અર્થે લખ્યું, તો છેલ્લી ગાથામાં લીધું ને. તો સ્વરૂપ છે ને એક સમયની પર્યાય રહી છે, કેવું છે એક સમયની પર્યાય રહી છે, એની ભાવના ભાવવી છે. તો 50મી ગાથામાં કહે છે, ક્ષાયિક ભાવ પણ પરદ્રવ્યમ પરભાવમ એવી નીતિ. પરદ્રવ્ય છે, પરભાવ છે અને મને હેય છે, એવી રીતે સ્વરૂપની ભાવના ભાવે છે. ભાવના ભલે પર્યાય ભાવે છે તો તે આવી આવી વાત લીધી છે. એ વગર અધ્યાત્મ ઊભું થાય નહીં. આટલું જોર આવ્યા વિના અધ્યાત્મ એટલે આત્માનો આધાર લેવો, આત્માનો આશ્રય લેવો, એ બની શકે નહીં. આચાર્ય મહારાજના એ શબ્દોમાં સંકેત રહેલો છે, એ જાતનો એવો સંકેત રહેલો છે કે આટલું જોર કરીને અંદરમાં આવ્યા વિના તું તારો તારો પર્યાય સાથેનું એકત્વ નહીં છૂટે. અને પર્યાયનું જ્યાં એકત્વ થયું ત્યાં રાગનું એકત્વ થયા વિના રહેવાનું નથી. જ્યાં રાગનું એકત્વ થયું ત્યાં રાગના વિષય શરીર પંચેન્દ્રિય અને પાંચ બાકીના વિષયો પૂતગુણ એની સાથે એકત્વ થયા વિના રહેવાનું નથી. બધી એક સાથે લાઈન જોડાઈ જશે. જ્યાં પર્યાયનું એકત્વ થયું બધાની લાઈન જોડાઈ જશે. ત્યાંથી છોડાયું છે, મૂળમાંથી છોડાયું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું છોડી દે. સમયસારમાં એટલું નથી લીધા. સમયસારમાં તો જે ભેદ વિજ્ઞાન કરાવવું છે તે રાગથી ભિન્નતા કરાવે છે. નિયમસારમાં તો સ્વરૂપની ભાવના ઉપાડી શકાય. કેજબની વાત કરી છે. શુદ્ધ ભાવ અધિકાર જ આખો એના ઉપર લખાણો છે. આખો શુદ્ધ ભાવ અધિકાર એના ઉપર લખાણો. અનિત્યને અસ્થિર ભાવોથી અત્યંત દૂર. કેવો? અત્યંત દૂર છે એમ. એ થોડો દૂર નથી, નજીક નથી, એવી સ્વરૂપની ભાવનામાં આવ્યા છે. એનું નામ આત્મ ભાવના. એ જે કુંદકુંદાચાર્યની સ્વરૂપની ભાવના, એનું નામ આત્મ ભાવના. એ આત્મ ભાવના છે એ બધા સાધકોને એવી રીતની હોય છે કે પૂર્ણ પદ સુધી પહોંચી જાય છે. પર્યાય પણ પૂર્ણ પદ સુધી એ પહોંચી જાય છે. આત્મ ભાવના ભાવતા જીવ લે એ ભગવાન. એ આ આત્મ ભાવના છે. ત્રિકાળી સ્વરૂપની જે ભાવના એ આત્મભાવના. ફોગાનીજીએ તો બહુ લીધું છે. ફોગાનીજીએ તો એ વિષય બહુ જોરથી લીધો છે. જેના પ્રત્યે અતિશય ભાવ થાય એ એવો થાય કે પોતે પોતાની જાતને ભૂલી જાય. એમ ભાવના પોતે પોતાની જાતને ભૂલીને સ્વરૂપ સ્વરૂપની ભાવના કરે છે. એમ ભાવના તો પર્યાય છે, તો કે પોતાની જાતને ભૂલી જાય. જા સમ્યક દર્શન પોતાની જાતને ભૂલી જાય છે. સમ્યક દર્શન સમ્યક દર્શનને વિષય કરતું નથી, કરે છે. સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી પરમાત્મા. બસ પોતે પર્યાય રૂપ છે પણ પોતાનો વિષય નથી. એટલે હદ સુધી પરિણમનને સમજાયું છે અને પરિણમનના વિષયભૂત નિજ પરમાત્માને પણ સમજાયો. એ નિજ પરમાત્મા કેવો હશે કે જેને જોઈને આ દશા પર્યાય પોતાનું ભાન ભૂલે એ કેવો હશે પરમાત્મા, એમ કહે છે. હું અહીંયા એ વાત લીધી છે કે બંધને સર્વ તરફથી એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચારે તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. બંધના રાગના કોઈ અંશને જ્ઞાનમાં ભેળવતી અને જ્ઞાનના કોઈ અંશને બંધમાં રાગમાં ભેળવતી. હા, આવી ભગવતી પ્રજ્ઞા જ્ઞાન ચિત્તના એ એક જ મોક્ષનો ઉપાય છે. મોક્ષનો અધિકાર ચાલે છે ને, અધિકાર છે આ, મોક્ષ અધિકાર છે. એટલે એમ કહે છે કે ઓ આવી ભગવતી પ્રજ્ઞા છે એ જ્ઞાન ચેતના છે. એ જ્ઞાન ચેતના છે એ પોતાના સ્વરૂપને ચેતે છે. ચેતે છે એટલે અનુભવે છે. એ જ એકનો મોક્ષનો ઉપાય છે. ભાઈ, તારા મોક્ષનું સાધન તારા પોતાનામાં જ છે. સાધનની વાત નીચે જયચંદજી લેવાના છે, કરણની વાત લેવાના છે. તારું જ્ઞાન સાધન તારા પોતામાં જ છે. ક્યાંયથી તારે સાધન લાવવાની જરૂર નથી. હા, તેને જાણ્યા વિના અજ્ઞાન ભાવે શુભરાગને મોક્ષનું સાધન માનીને અનાદિકાળથી તે બંધનું રાગનું સેવન કર્યું છે. પોતાના જ્ઞાન ચેતનાને સમજ્યા વિના રાગને સાધન માનીને કોઈને કોઈ પ્રકારની રાગની પર્યાયને સાધન માનીને રાગનો જ સેવન કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. જાત ન પરખે ત્યાં સુધી આવું થાય છે. જાત ન પરખે એટલે શું થાય? કસાયની મંદતામાં શાંતિ એનો અનુભવ થાય. એ કસાયની મંદતા શું છે? રાગની પર્યાય છે. શાંતિનો અનુભવ થાય એટલે એમ થાય આ કર્યા કરીએ આપણે, હવે આ જ કર્યા કરીએ. કેમ કે તીવ્ર આકુળતામાંથી મંદ આકુળતામાં આવે એટલે જીવને કઈક ઠીક લાગે, એટલે એનું સાધન કર્યા કરે. ઓળખાણ થયા વિના બેની જાત જુદી છે, આત્માની ચૈતન્યની જાત જુદી છે, રાગાદીની જાત સાવ જુદી છે. એ જાતની ઓળખાણ થયા વિના રાગને સાધન માનીને રાગનું જ સેવન કરેલું છે, અનંતકાળમાં એ જ ભૂલ કરી છે. શુભ રાગને મોક્ષનું સાધન માનીને શુભ રાગ કહ્યો કે કશાયની મંદતા કહ્યો, અનાદિકાળથી તે બંધનું એટલે રાગનું સેવન કર્યું છે. પરંતુ રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાન ચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. મોક્ષનું સાધન અનુભૂતિ છે, સાધક પર્યાય તે જ સાધ્ય પર્યાયનું સાધન છે, બીજું કોઈ નથી. રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાન ચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ, અનુભૂતિને આટલા વિશેષણ લીધા. કેવી? એક તો અંતર્મુખ થયેલી જ્ઞાન ચેતનારૂપ એટલે પોતાના સ્વસંવેદન રૂપ સ્વાનુભવમાં આવેલી નિર્મળ મલિન રહી મલિનતા રહિત અને નિર્વિકલ્પ. આ એક વિચારવા જેવો વિષય છે. જ્ઞાનની બે અવસ્થા છે, સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ. સ્વવિકલ્પ અવસ્થામાં જ્ઞેયાકાર જ્ઞાન છે અને નિર્વિકલ્પ અવસ્થામાં જ્ઞાનાકાર જ્ઞાન છે. બે જ્ઞાનની પર્યાય હોવા છતાં સ્વવિકલ્પ જ્ઞાનની પર્યાય સાથે સ્વરૂપને સુસંગતતા નથી. જે જ્ઞાનાકાર જ્ઞેયાકાર જ્ઞાનની પર્યાય છે સ્વરૂપ સાથે એને સુસંગતતા નથી. હે? કેમ કે સ્વરૂપ એકરૂપ છે અને સ્વવિકલ્પ જ્ઞેયાકાર જ્ઞાનની પર્યાય થાય તે અનેકરૂપ થવાની છે. ઘડીકમાં આ જ્ઞેયાકાર, ઘડીકમાં આ જ્ઞેયાકાર, ઘડીકમાં આ જ્ઞેયાકાર, ઘડીકમાં આ જ્ઞેયાકાર. જ્ઞાનની ને જ્ઞાનની પર્યાય છે. રાગને તો હમણાં એક કોર લઈ જાવ તમે, કારણ કે એ તો બિચારો આંધળો છે ને એની જાત જ આખી જુદી છે. પણ જ્ઞાન જેને સાધન કહે છે એમાં પણ આટલો વિવેક કરવાની જરૂર છે કે જ્ઞેયાકાર જ્ઞાનને તું વળગીશ નહીં. જ્ઞેયાકાર જ્ઞાનને વળગીશ નહીં એટલે જ્ઞેયાકાર જ્ઞાનને મુખ્ય કરીશ નહીં, એને ગૌણ કરી નાખજે. તો અને જે જ્ઞાનાકાર જ્ઞાન છે તે નિર્વિકલ્પ જ્ઞાન છે અને સ્વરૂપ પણ તારું નિર્વિકલ્પ છે. તારું સ્વરૂપ શક્તિરૂપ હોવાથી કેવું છે? નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વરૂપને નિર્વિકલ્પ જ્ઞાન સાથે સુસંગતતા છે, સ્વવિકલ્પ જ્ઞાન સાથે વિસંગતતા છે. માટે નિર્વિકલ્પ જ્ઞાન જે જ્ઞાનાકાર જ્ઞાન છે એને મુખ્ય કરજે અને જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરી નાખજે. નહીંતર તારે જે સાધન કરવું છે સ્વરૂપનું એ સાધન નહીં થાય. કેમ કે સાધન તો સુસંગત હોવું જોઈએ ને, સ્વરૂપની સાથે મેળ ખાય એવું હોવું જોઈએ કે નહીં, કે સ્વરૂપથી બીજી જાતનું હોવું જોઈએ? હા, એમ કે છે જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞેયાકાર પણ નથી જોતો. જ્ઞેયાકાર જ્ઞાનમાં પણ તું જ્ઞાયક પણ તને જોઈ. એકાકાર જ્ઞાયક તો એકાકાર છે, તો તારા જ્ઞાન સામાન્ય ને, તું જ્ઞાનાકારે તને જો ને, જ્ઞાયાકાર વખતે પણ જ્ઞાનાકારે જો ને. દ્રષ્ટિ બદલ, દ્રષ્ટિ ફેરે ફેર છે એમ કે છે. દ્રષ્ટિ બદલી નાખતો ભલે જ્ઞાયાકાર જ્ઞાન થાય, તારી દ્રષ્ટિ તારું જ્ઞાનાકાર ઉપર લઈ જાને, જ્ઞાયક ઉપર લઈ જાને એમ કે છે. જ્ઞાયાકારો છે નો અત્યંત વિચ્છેદ થઈ જશે. શું થશે? 15મી ગાથામાં શું લીધું? અત્યંત વિચ્છેદ કરીને, જ્ઞાન વિશેષનો અત્યંત વિચ્છેદ કરીને એકાકાર જ્ઞાન સામાન્યમાં એકાકાર થઈ ગયો ત્યારે સ્વરૂપ અનુભવ થયો. એ વિધિની ગાથા છે. મુખ્ય ગૌણ કરવાની વિધિની ગાથા છે. જ્ઞાનમાં બે પ્રકાર ઉપજશે, બીજો પ્રકાર અનિવાર્ય છે. જે જ્ઞાનમાં જ્ઞેયોનું પ્રકાશવું થાય છે, પ્રતિભાસવું થાય છે, અનિવાર્ય છે. કેમ કે જ્ઞાનમાં નિર્મળતા એવી છે એટલે અનિવાર્ય છે. પણ વિવેક તારે કરવાનો છે, એને ગૌણ કરવાનો વિવેક તારે કરવાનો છે. જો એને ગૌણ ન કરે તો તું જ્ઞેયમાં આસક્ત થઈને, જ્ઞેય લુપ્ત થઈને તું જ્ઞેય ઉપર આલંબનમાં આવીને લપસી જઈશ, આમ થશે. એટલે એને ગૌણ કરી નાખે. અહીંયા એમ કહ્યું કે રાગ થી પાર એવી અંતર્મુખ થયેલી જ્ઞાન ચેતનારૂપ નિર્મળ નિર્વિકલ્પ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. અનુભૂતિ લીધી, હું જ્ઞાન જ્ઞાન ચેતનારૂપ અનુભૂતિ લીધી, પછી ઓલું જ્ઞાન લે ને એટલે માણસને એક આદત શું થઈ ગઈ છે, જ્ઞેયને જાણે તે જ્ઞાન, જ્ઞેયને જાણે તે જ્ઞાન, આ એક કોન્સેપ્ટ થઈ ગયો છે. જ્યારે વેદનમાં એ વિષય નથી, પરનું વેદન થઈ શકતું નથી, એટલે અનુભૂતિ અનુભૂતિ ઉપર લઈ જાય છે. અધ્યાત્મની અંદર જ્ઞાનને અનુભૂતિ ઉપર લઈ જાય છે, જ્ઞાનને જાણવા ઉપર નથી લઈ જતા. એ અનુભૂતિ એ એક જ મોક્ષનું સાધન છે. અહો એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત, એવી નિર્મળ સ્વાનુભૂતિની શી વાત, એટલે એની મહિમા શું કરવી અમારે, એમ કે છે. શું કે છે, એ પણ અચિંત્ય પર્યાય છે. જેમ અચિંત્ય દ્રવ્ય છે એની અનુભૂતિ પણ અચિંત્ય છે, એમ કે છે. અચિંત્ય દ્રવ્યની અચિંત્ય ક્રાંતિ, શું કાંતિ, કાંતિ એટલે શોભા, દેદીપ્યમાન, એ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે, એની શું વાત કરવી. કેમ કે જે વિકલ્પનો વિષય નથી, ચિંતવનનો વિષય નથી, એને વાણીનો વિષય કેવી રીતે બનાવવો, એમ કે છે. વચનાતીત અને વિકલ્પાતીત એનો મહિમા છે. શું કે છે, અહો એ નિર્મળ સ્વાનુભૂતિની શી વાત, વચનાતીત અને વિકલ્પાતીત એનો મહિમા છે. એ સ્વાનુભવનો મહિમા કેવો છે, વચનમાં ન કરી શકાય અને વિકલ્પમાં પણ એ આવી શકે. કૃપાળુદેવ લખે છે કે જે બોધ થયો છે, આત્માનો જે બોધ થયો છે, આત્માને આત્માનો જે બોધ થયો છે, એ બોધ એટલે જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનમાં જે છે તેને મન જાણતું નથી. શું કે છે, જે ચીજ જ્ઞાનમાં અને અનુભવમાં આવી છે એને મન જાણતું નથી. જેને મન જાણતું નથી એને વચન શું જાણે, એમ કે વચન તો ચોખ્ખા પૂતગળના છે. જ્યાં એ વચનમાં ચીજ ન આવે તો એ કલમમાં લખાણમાં તો આવે કેવી રીતે. જે જ્ઞાનની ચીજ મનમાં નથી આવતી, એ વચનમાં ન આવે, કહેવામાં ન આવે, તો હું તમને પત્ર લખું છું એ લખાણમાં આવે કેવી રીતે, કલમમાં કેવી રીતે એ વાત આવે. એવી ચીજ છે, મન એને જાણતું નથી, એવું શબ્દ વાપરે છે. મન પહેલાથી મરી ચૂક્યા છે, દીપચંદજી લીધું અનુભવ પ્રકાશમાં, કે મન તો પહેલા જ મરી ફીટે છે, પછી અનુભવ થાય છે, એમ કે મનનું કાંઈ કોઈ ક્લાસ નથી. એવો વચનાતીત વિકલ્પાતીત મનાતીત એવો એનો મહિમા છે. માટે રાગથી સાવધાન થઈ ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જા. માટે રાગથી સાવધાન થઈને, ચીતી જઈને, રાગથી ઉપયોગને હટાવી લઈને, અથવા એનાથી તું ઉપેક્ષા કરીને, ઉત્પન્ન રાગથી ઉપેક્ષિત થઈને. જુઓ, સ્વાનુભવ પહેલાં જે રાગ છે એની સ્થિતિ કેવી હોય છે, સૂક્ષ્મ આત્માના સ્વરૂપ સંબંધીનો અંતરજલ્પ હોય છે. કેવો, વેપાર ધંધા કે પંચેન્દ્રિય કે ઉદયનો તો રાગ છે નહીં, ત્યાં દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ પણ ત્યાં નથી. જે વિકલ્પ છે એ પોતાના સ્વરૂપનો છે ને, એ પણ સૂક્ષ્મ અંતરજલ્પ જેવો છે. એનાથી પણ ઉપેક્ષિત થઈને, આ સારો છે, આવો ઊંચી કોટીનો છે અને સારો છે એવી અપેક્ષા નથી ત્યાં, એનાથી પણ ઉપેક્ષિત થઈને. શું એવા પરિણામ થાય ત્યારે સમ્યક દર્શન થાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઊંચીમાં ઊંચી કોટિનો એ શુભ્રા છે. હું ઇથિમ કોટિનો કોઈ શુભ્રાજ નથી કે જે આત્માને, કારણ કે લક્ષ્મણાત્મા છે, એ વખતે સ્વરૂપ નિશ્ચય થઈ ગયો છે એટલે લક્ષ્મણાત્મા છે. અને આત્માને લક્ષ્મણ રાખીને હજી વિકલ્પ ચાલે છે, સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે, એનાથી પણ એ આત્મા ઉપેક્ષિત થાય છે. ત્યારે સ્વરૂપની અપેક્ષા ખરી થઈ, થોડોક પણ પક્ષ રહ્યો ત્યાં સુધી એને પક્ષાંતિક્રાંત ન કહ્યો, ત્યાં સુધી એને નિશ્ચય નહીંના પક્ષમાં નાખ્યો. શેમાં નાખ્યો? નિશ્ચય નહીંના પક્ષમાં નાખ્યો. હજી એને નિશ્ચય નહીંનો પક્ષ છે, એનો વિકલ્પ શું કરવા કરે છે? નિશ્ચયના સ્વરૂપનો પણ વિકલ્પ શું કરવા કરે છે? એનાથી ઉપેક્ષા, એ વિકલ્પના અંશનો ઉપેક્ષા કેમ થતી નથી? જ્યારે ઉપેક્ષા થાય ત્યારે સ્વરૂપ અનુભવ થાય. એનું નામ રાખથી સાવધાન થયો. આમ તો શું છે, એટલા બધા સૂક્ષ્મ છે, કેવડી ગમે લીધા છે કર્ણાનું યુગમાં, તો કેવડી ગમે લીધા છે, કેમ કે છેલ્લી સેકન્ડોમાં એ હોય છે. શું પણ સ્વરૂપ લક્ષ્ય એકદમ પુરુષાર્થની ઉગ્રતા આવે છે, એકદમ ઉગ્રતા આવે છે ત્યારે આ જે અંતરજલ્પ છે એ પણ ઘસાતો ઘસાતો ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. કેમ કે એના પ્રત્યે સર્વથા ઉપેક્ષિત થઈ ગયો આત્મા. એની ઉપેક્ષા કરીને અને સ્વરૂપની અપેક્ષા કરીને જ્યાં સ્વરૂપમાં લીન થયો ત્યાં શાંતિના ફુવારા, આનંદના ફુવારા છૂટ્યા. સાવધાન થઈ ગયો. શું થયો? સાવધાન શબ્દ વાપર્યો આચાર્ય મહારાજ. રાગ થી સાવધાન થઈને, એટલે ઉપેક્ષા કરીને ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જા. હા, 8 વર્ષની બાલિકા પણ સમ્યક દર્શન પામે છે ત્યારે આ રીતે જ પામે. એટલે ઓછામાં ઓછો જ્ઞાનનો ઉઘાડ હોય ત્યારનો જે સાધક જીવનો અનુભવ, અને કોઈ પણ સાધક જીવનો અનુભવ અંગ પૂર્વધારીનો આ જ પ્રકારે છે. વિધિમાં ફેરફાર નથી, આ રીતે જ પામે છે. એટલે ત્રણેય કાળમાં સમ્યક દર્શન પામવાની વિધિ છે, એમાં કોઈ ફેરફાર નથી. બધા કોઈ પણ જીવે, સુગાની જીવ કયો, ગુરુદેવ કયો, કૃપાળુદેવ કયો, ટોડરમલજી કયો, બધા નહીં, અનાદિ અનંત સાધકો નહીં, એક જ પદ્ધતિ છે. બે પદ્ધતિ, જીન માર્ગ છે એ એક જ પ્રકારે છે. જીનેશ્વરના માર્ગમાં બીજો કોઈ પ્રકાર છે જ નહીં.
ભગવાન દેવ શ્રીમંત ભગવાન નો જય પરમ કૃપાવતી તાત તુજે.